એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર થોડી ઊંડી વાત કરીશું જે કદાચ આપણા કામ કરવાની રીત અને કદાચ જીવન જીવવાની રીત પર પણ અસર પાડી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે આજની દુનિયા કેટલી વ્યસ્ત છે, નહીં? કરવાના કામોની યાદી તો જાણે પૂરી જ નથી થતી લાગતી.
બિલકુલ. અને એવામાં કયો કામ પહેલા કરવું, કયું છોડવું અને શું કહેવાય, સૌથી અગત્યનું કામ શરૂ જ કેવી રીતે કરવું, એ મોટા પ્રશ્નો છે. આજે આપણે બ્રાયન ટ્રેસીના પ્રખ્યાત પુસ્તક ઈટ ધેટ ફ્રોગ, એટલે કે ગુજરાતીમાં પ્રાથમિકતા દેડકો ખાઓ, માંથી જે શીખ મળે છે ને એના પર વાત કરીશું.
હા, અને આ દેડકો ખાવાની વાત શરૂઆતમાં થોડી વિચિત્ર લાગે, પણ એની પાછળનો વિચાર ખરો ને ખૂબ શક્તિશાળી છે. ખાસ કરીને જ્યારે આપણે પેલી કામ ટાળવાની વૃત્તિ, પ્રોકેસ્ટિનેશન, એની સામે લડી રહ્યા હોઈએ. આ પુસ્તક દાવો કરે છે કે તે આપણને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકે છે. ચાલો જોઈએ કેટલી વાત સાચી છે.
ચોક્કસ. પણ એ પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. બ્રાયન ટ્રેસી આમ તો એ કોઈ સામાન્ય સેલ્ફ હેલ્પ ગુરુ નથી. એમની ઓળખ વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસના ક્ષેત્રમાં આખી દુનિયામાં છે. તેઓ બ્રાયન ટ્રેસી ઇન્ટરનેશનલના ચેરમેન અને સીઈઓ છે.
અને એમની પોતાની સફર પણ ખરેખર ધ્યાન આપવા જેવી છે. કોઈ મોટી યુનિવર્સિટીની ડિગ્રી સાથે નથી આવ્યા, પણ મહેનત અને અનુભવથી સફળ થયા છે. એક સામાન્ય મજૂર તરીકે શરૂઆત કરી હતી અને ત્યાંથી એક મોટી ડેવલપમેન્ટ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુધી પહોંચ્યા. આ અનુભવ જ એમની સલાહને વધુ વજનદાર બનાવે છે, ખરું ને?
ખરું કહ્યું. એમનો દ્રષ્ટિકોણ એટલા માટે વિશિષ્ટ છે કારણ કે તે કોઈ કાલ્પનિક સિદ્ધાંતો પર નહીં, પણ જુઓ, વર્ષોના અનુભવ અને હજારો સફળ લોકોના અભ્યાસ પર આધારિત છે. એમણે પોતાની અઠી કારકિર્દી એ સમજવામાં જ વિતાવી છે કે જે લોકો સફળ થાય છે એ લોકો શું અલગ કરે છે. એમની સલાહ જટિલ નથી હોતી, પણ એકદમ સીધી, સરળ અને અમલમાં મૂકી શકાય એવી હોય છે. એટલે જ તો 70થી વધુ દેશોમાં લાખો લોકો અને હજારો કંપનીઓએ એમની સલાહનો લાભ લીધો છે.
તો ચાલો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ દેડકો ખાવા પાછળનો અસલી મર્મ શું છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ ખૂબ જ સરળ છે પણ ગહન છે. સફળતા અને ઊંચી ઉત્પાદકતાની ચાવી શું છે? તો કે તમારા દિવસનું સૌથી મહત્વનું, કદાચ સૌથી અઘરું અને ઘણીવાર જે આપણને ઓછું ગમતું હોય ને, એવું કાર્ય ઓળખી કાઢો અને પછી બીજું કંઈ પણ કર્યા પહેલા સવારે સૌથી પહેલા એને પૂરું કરો. બસ આ કાર્ય જ તમારું દેડકો છે.
ઓકે, એટલે કે જે કામ કરવાની ઈચ્છા ઓછી થાય અથવા જે સૌથી વધુ પડકારજનક લાગે એને જ પ્રાથમિકતા આપવાની. પણ શા માટે, એવું કેમ?
કારણ કે સામાન્ય રીતે આ એવા કાર્યો હોય છે જે લાંબા ગાળે સૌથી વધુ પરિણામ આપે છે. આ રૂપક માર્ક ટ્વેનના એક જાણીતા થોડા વિનોદી અવતરણ પરથી લેવાયું છે કે જો તમારે જીવતો દેડકો ખાવાનો હોય તો સવારે સૌથી પહેલા તે ખાઈ લેવો શ્રેષ્ઠ છે, અને જો બે દેડકા ખાવાના હોય તો પહેલા મોટો દેડકો ખાઓ. ટ્રેસી કહે છે કે જો તમે દિવસની શરૂઆત જ સૌથી મુશ્કેલ કામ પૂરું કરીને કરો તો તરત જ તમને એક સિદ્ધિનો અહેસાસ થાય છે, તમારો આત્મવિશ્વાસ વધે છે અને બાકીનો દિવસ જાણે હળવો લાગે છે.
આ વાત તો ગમી. ઘણીવાર આપણે શું કરીએ, નાના નાના આમ સરળ લાગતા કામો પહેલાં પતાવી દઈએ ને મોટા કામને ટાળતા રહીએ છીએ, અને પછી એનો બોજ વધતો જ જાય છે. આ પુસ્તક એનાથી બરાબર ઉલટું કહે છે.
બરાબર. અને પુસ્તક આપણને આ માટે 21 વ્યવહારુ રીતો અથવા કહો કે સિદ્ધાંતો આપે છે જેનાથી આપણે આ દેડકાને ઓળખી શકીએ અને તેને ખાઈ શકીએ. એટલે આ ફક્ત ટાઈમ મેનેજમેન્ટ નથી, પણ એટલે કે એ સેલ્ફ મેનેજમેન્ટ છે. પોતાની જાતને પ્રાથમિકતા આપવા અને એના પર ટકી રહેવા માટે તૈયાર કરવી.
ચાલો તો આ 21 રીતોમાંથી કેટલીક મુખ્ય પદ્ધતિઓ પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ. પહેલો સિદ્ધાંત છે સેટ ધ ટેબલ, એટલે કે તૈયારી કરવી. આનો અર્થ શું થયો?
આનો મૂળ અર્થ છે સ્પષ્ટતા, ક્લેરિટી. તમે કયો દેડકો ખાવા માંગો છો તે નક્કી કરતા પહેલા તમારે એ તો જાણવું પડે ને કે તમારે ખરેખર પહોંચવું ક્યાં છે. ટ્રેસી કહે છે કે સફળતા માટે એકદમ સ્પષ્ટ લક્ષ્યો હોવા અનિવાર્ય છે, અને માત્ર મનમાં નહીં, એ લખેલા હોવા જોઈએ.
લખવાની વાત, આ આપણે ઘણીવાર સાંભળીએ છીએ પણ કદાચ અમલમાં ઓછું મૂકીએ છીએ. કેમ આટલું મહત્વનું છે લખવું?
કારણ કે જુઓ, જ્યારે તમે તમારા લક્ષ્યોને કાગળ પર ઉતારો છો ત્યારે તે અમૂર્ત ઈચ્છાઓ નથી રહેતી, પણ એક નક્કર યોજના બને છે. ટ્રેસી લક્ષ્ય નક્કી કરવા માટે 7 પગલાં સૂચવે છે. શું જોઈએ છે તે નક્કી કરો, પછી એને લખો, એની ડેડલાઇન નક્કી કરો, એના માટે જરૂરી દરેક કામની યાદી બનાવો, પછી એ યાદીને એક યોજનામાં ગોઠવો, તરત એના પર કામ શરૂ કરો અને રોજ એ દિશામાં કંઈક કરો. આ જે લેખિત યોજના છે ને, એ જ તમારું મેનુ બને છે જેમાંથી તમે રોજ સવારે તમારો દેડકો પસંદ કરી શકો.
આ ખરેખર ખૂબ શક્તિશાળી લાગે છે. સ્પષ્ટતા પછી આગળનું પગલું શું? કદાચ આયોજન. પ્રકરણ 2 કહે છે, દરેક દિવસની અગાઉથી યોજના બનાવો.
હા, અને આ પણ ખૂબ મહત્વનું છે. ટ્રેસીનો એક પ્રખ્યાત વિચાર છે ને કે આયોજનમાં તમે જે 1 મિનિટ વિતાવો છો તે કામ કરવામાં 10 મિનિટ બચાવે છે. એમનું 6P ફોર્મ્યુલા પણ યાદ રાખવા જેવું છે. પ્રોપર પ્રાયર પ્લાનિંગ પ્રિવેન્ટ્સ પુઅર પર્ફોમન્સ, એટલે કે યોગ્ય પૂર્વ આયોજન નબળા પ્રદર્શનને અટકાવે છે.
પણ રોજ આયોજન કરવું એ પણ આગલી રાત્રે, શું એ ખરેખર થઈ શકે? રોજિંદા જીવનમાં આપણો દિવસ તો કેટલાય અણધાર્ય કામોથી ભરેલો હોય છે.
એ વાત સાચી છે કે દિવસ અણધાર્યો હોઈ શકે છે, પણ આગલી રાત્રે યોજના બનાવવાનો ફાયદો એ છે કે તમારું જે અર્ધજાગૃત મન છે ને, એ રાત્રે તેના પર કામ કરવાનું શરૂ કરી દે છે. સવારે ઉઠીને તમારે એ વિચારવાની જરૂર નથી રહેતી કે હવે શું કરું. તમારી પાસે એક દિશા હોય છે, ભલે પછી તેમાં ફેરફાર કરવા પડે, પણ શરૂઆત તો સ્પષ્ટ હોય છે. આનાથી સવારની પેલી નિર્ણય લેવાની માનસિક ઊર્જા બચે છે.
રસપ્રદ વાત છે. એટલે કે આયોજન આપણને એક દિશા આપે છે, ભલે પછી રસ્તો થોડો બદલાય. હવે જ્યારે આપણી પાસે કાર્યોની લાંબી યાદી હોય ત્યારે કયું કામ સૌથી મહત્વનું છે તે કેવી રીતે નક્કી કરવું? અહીં પેલો 80-20 નિયમ, પ્રકરણ 3 અને ABCDE પદ્ધતિ આવે છે, ખરું ને?
ચોક્કસ. 80-20 નિયમ, જેને પેરેટો સિદ્ધાંત પણ કહે છે, એ કહે છે કે આપણા લગભગ 80% પરિણામો આપણી ફક્ત 20% પ્રવૃત્તિઓમાંથી આવે છે. આ વિચાર જ કેટલો મુક્તિ અપાવનારો છે. એનો અર્થ એ થયો કે આપણે જે ઘણું બધું કરીએ છીએ તેની અસર ખરેખર ઓછી હોય છે. એટલે આપણું કામ શું? તો કે પેલી 20% મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓને ઓળખીને તેના પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરવું.
અને આ ABCD પદ્ધતિ આ ઓળખવામાં મદદ કરે છે.
હા, આ એક ખૂબ જ વ્યવહારુ પ્રેક્ટિકલ રીત છે પ્રાથમિકતા નક્કી કરવાની. તમે તમારા બધા કાર્યોની યાદી બનાવો અને દરેકને એક અક્ષર આપો. એ એટલે મસ્ટ ડૂ, આ કરવું જ પડે, જો ન થાય તો ગંભીર પરિણામ આવી શકે. આ તમારા અસલી દેડકા છે. જો 1થી વધુ એ હોય તો તેને A1, A2 એમ ક્રમ આપો. તમારું A1 એ તમારો દિવસનો સૌથી મોટો પહેલો દેડકો. B એટલે શુડ ડુ, કરવું જોઈએ, પણ જો ન થાય તો પરિણામ થોડા હળવા હોય. C એટલે નાઇસ ટુ ડુ, કરો તો સારું, ન કરો તો કોઈ ખાસ ફરક ન પડે. D એટલે ડેલિગેટ, જે કામ બીજા કોઈને સોંપી શકાય. E એટલે એલિમિનેટ, જે કામ હવે જરૂરી જ નથી તેને કાઢી નાખો. અને સોનેરી નિયમ શું છે? જ્યાં સુધી તમારું A1 કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી ક્યારે B કે C કાર્ય પર જવું નહીં.
વાહ, આ પદ્ધતિ તો ખરેખર કાર્યોને વ્યવસ્થિત કરવામાં ખૂબ મદદ કરી શકે છે. પણ મને એક પ્રશ્ન થાય છે, શું વાસ્તવિક જીવનમાં આમ દરરોજ આટલું કડક વર્ગીકરણ હંમેશા શક્ય બને? ઘણીવાર કાર્યો વચ્ચેની રેખાઓ થોડી અસ્પષ્ટ નથી હોતી?
સારો પ્રશ્ન છે અને સાચી વાત છે. કદાચ હંમેશા 100% કડક રીતે શક્ય ન પણ બને, પણ આ પદ્ધતિનો મુખ્ય હેતુ આપણને વિચારવા મજબૂર કરવાનો છે કે ખરેખર શું મહત્વનું છે. તે આપણને પરિણામોનો વિચાર કરવા પ્રેરે છે, જે પ્રકરણ 4માં કહ્યું છે. કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં પોતાની જાતને પૂછો, આ કામ કરવાથી લાંબા ગાળે શું ફાયદો થશે અથવા શું નુકસાન થશે, અને ન કરવાથી શું થશે? આ સવાલોના જવાબ આપણી સાચી પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરવામાં મદદ કરે છે, ભલે પછી પેલું ABCનું લેબલ થોડું ઓછું વધતું હોય.
સમજી ગયો. એટલે આ એક માળખું છે, એક વિચારવાની રીત છે. ઓકે, હવે માની લો કે કોઈ A1 કાર્ય ખૂબ જ મોટું અને ડરાવણું લાગે તો, જેમ કે કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરવો હોય અથવા કોઈ અઘરી પરીક્ષાની તૈયારી કરવી હોય, ત્યારે શું?
હા, એના માટે પણ ટ્રેસી પાસે ઉપાય છે. પ્રકરણ 18માં કાર્યના ટુકડા કરો, એટલે કે સ્લાઇસ એન્ડ ડાઇસની વાત છે. એમાં બે મુખ્ય રીતો છે. એક છે સલામી સ્લાઇસ, એટલે કે આખા કાર્યને એકસાથે જોવાને બદલે ફક્ત તેનો એક નાનો ટુકડો કરવાનું નક્કી કરો. જેમ કે નક્કી કરો કે હું ફક્ત 10-15 મિનિટ માટે જ આ કામ કરીશ. ઘણીવાર શું થાય છે કે એકવાર શરૂ કર્યા પછી ગતિ પકડાઈ જાય છે અને આપણે ચાલુ રાખીએ છીએ.
હા, એવું બને છે ખરું.
અને બીજી રીત છે સ્વિસ ચીઝ, એટલે કે કાર્યમાં ક્યાંક એક છિદ્ર પાડો, કોઈ એક નાનો પ્રમાણમાં સહેલો ભાગ ઉપાડીને પૂરો કરી દો. આનાથી પેલું મોટું ડરામણું કામ થોડું ઓછું ભયાવહ લાગે છે. અને પ્રકરણ 10માં પણ આવી જ વાત છે. એક સમયે એક તેલનું બેરલ, જેમ મોટા રણને પાર કરવા માટે આખા રણને નહીં પણ ફક્ત આગલા માઇલસ્ટોન પર ધ્યાન આપવું.
એટલે બસ શરૂઆત કરવી મહત્વની છે, ભલે નાના પગલાથી. સરસ. અને પછી આવે છે સિંગલ હેન્ડલિંગ, પ્રકરણ 21. આનો શું અર્થ?
આ કદાચ સફળતા માટેની સૌથી મહત્વની ચાવીઓમાંની એક છે. એકવાર તમે તમારું સૌથી મહત્વનું કાર્ય, એટલે કે તમારો A1 દેડકો શરૂ કરો, પછી તમારે એ શિસ્ત કેળવવી પડશે કે જ્યાં સુધી તે 100% પૂરું ન થાય ત્યાં સુધી વિક્ષેપ વગર પૂરેપૂરું ધ્યાન આપીને તમે તેને કરતા રહો. મલ્ટીટાસ્કિંગ ટાળવાનું છે. ટ્રેસી કહે છે કે જ્યારે તમે કોઈ મહત્વનું કામ એકાગ્રતાથી પૂરું કરો છો ત્યારે મગજમાં એન્ડોર્ફિન મુક્ત થાય છે, જે આપણને સિદ્ધિનો આનંદ આપે છે, અને આ આનંદ જ આપણને આગળનું કામ કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
પણ આજના ડિજિટલ યુગમાં આ વિક્ષેપો વગર કામ કરવું એ કેટલું શક્ય છે? સતત ફોન, ઈમેલ, સોશિયલ મીડિયાની નોટિફિકેશન્સ.
હા, એ મુશ્કેલ છે, એમાં કોઈ શંકા નથી, પણ અશક્ય નથી. આ માટે શિસ્ત કેળવવી પડે છે. કદાચ અમુક ચોક્કસ સમય માટે નોટિફિકેશન બંધ કરવા પડે અથવા કોઈ શાંત જગ્યા શોધવી પડે. અને અહીં જ પેલો રચનાત્મક વિલંબ પ્રકરણ 5નો વિચાર પણ કામ લાગે છે. જે કામો ઓછા મહત્વના છે, જેમ કે BCDE કેટેગરીના, તેને જાણી જોઈને પાછળ ઠેલવા અથવા તો ના કહેતા શીખવું પડે છે, જેથી આપણા સૌથી મહત્વના A1 દેડકા માટે સમય અને માનસિક ઉર્જા બચી શકે.
બરાબર. તો આ આખી ચર્ચા પરથી જો મુખ્ય સંદેશાઓ તારવવા હોય, જે આપણે યાદ રાખવા જોઈએ, તો કયા કયા ગણાવી શકાય? મારા માટે પહેલો અને સૌથી મોટો સંદેશ છે સ્પષ્ટતા અને આયોજન. એ સર્વોપરી છે. લક્ષ્ય વગર અને યોજના વગર ઉત્પાદક બનવું એ તો અંધારામાં તીર મારવા જેવું છે. અને ખાસ કરીને આપણા ગુજરાત કે ભારતમાં, જ્યાં સ્પર્ધા આટલી બધી છે, પછી તે અભ્યાસ હોય કે વ્યવસાય, સ્પષ્ટ લક્ષ્યો અને તેની યોજના હોવી ખૂબ જ જરૂરી છે.
બિલકુલ સાચી વાત. બીજો મુખ્ય સંદેશ હું કહીશ, પ્રાથમિકતા નક્કી કરવામાં નિર્દયી બનો. મતલબ કે કઠોર થવું પડે. બધા કામ સરખા નથી હોતા. પેલો 80-20 નિયમ અને ABCD પદ્ધતિ આપણને એ જ શીખવે છે કે ઓછા મહત્વના કામોને ઓળખીને તેને બાજુ પર મૂકવાની હિંમત કેળવી. આપણે રોજિંદા જીવનમાં કામના ભારણ હોય કે ઘરના કામકાજ હોય, એનું સંચાલન કરતી વખતે આ લાગુ પાડી શકીએ. કયું કામ ખરેખર મહત્વનું છે અને કયું કામ આપણને ફક્ત વ્યસ્ત રાખે છે.
હા, આ વ્યસ્ત અને અસરકારક વચ્ચેનું ભેદ સમજવો જરૂરી છે. ત્રીજો મુદ્દો મને પેલો વિલંબ પર કાબૂ મેળવવાના મનોવિજ્ઞાનનો લાગે છે. આ ફક્ત આળસની વાત નથી. પેલી સલામી સ્લાઇસ જેવી પદ્ધતિઓ મોટા કામ શરૂ કરવાના ડરને, એ માનસિક અવરોધને ઓછો કરે છે. અને પછી કામ પૂરું કર્યા પછી જે સંતોષ મળે છે ને, એ આપણને આગળ થપાવે છે. કોઈ અઘરું અસાઇનમેન્ટ હોય, કોઈ નવો શોખ શરૂ કરવો હોય, કે પછી સ્વાસ્થ્ય માટે નિયમિત કસરત શરૂ કરવી હોય, આ બધી જગ્યાએ આ વાત કામ લાગે છે.
ચોક્કસ. અને ચોથો મહત્વનો સંદેશ છે ઊંડાણપૂર્વક અને અતૂટ ધ્યાનનું મહત્વ. સિંગલ હેન્ડલિંગ, એટલે કે એક સમયે એક જ કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું, આજના વિક્ષેપોથી ભરેલા યુગમાં આ ક્ષમતા એક સુપર પાવર જેવી છે. સાચી ઉત્પાદકતા મલ્ટીટાસ્કિંગથી નથી આવતી, પણ ફોકસથી આવે છે. એટલે આપણું કાર્યસ્થળ હોય કે અભ્યાસની જગ્યા, એનું વાતાવરણ એવું બનાવવું જરૂરી છે જ્યાં આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.
અને પાંચમો, જે કદાચ થોડો વિરોધાભાસી લાગે શરૂઆતમાં, રચનાત્મક વિલંબ. એટલે કે શું ન કરવું તે નક્કી કરવું પણ એટલું જ મહત્વનું છે જેટલું શું કરવું તે નક્કી કરવું. ઓછા મૂલ્યના કામોને જે આપણો સમય ખાઈ જાય છે તેને ના કહેતા શીખવું પડે છે.
હા, અને આ પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે આ બધા વિચારોને ખૂબ ટૂંકમાં અને સચોટ રીતે રજૂ કરે છે, યાદ રહી જાય એવા.
હા, જેમ કે પહેલું અને સૌથી પ્રખ્યાત, જો દેડકો ખાવાનું તમારું કામ હોય તો સૌથી મોટો દેડકો પહેલાં ખાઓ. આ તો આખા પુસ્તકનો સાર છે. દિવસની શરૂઆત સૌથી અઘરા પણ સૌથી મહત્વના કામથી કરો.
બરાબર. બીજું, જે આયોજનનું મહત્વ સમજાવે છે. આયોજનમાં તમે વિતાવેલી દરેક મિનિટ અમલીકરણમાં 10 મિનિટ જેટલી બચાવે છે. આ દર્શાવે છે કે પ્લાનિંગ એ સમયનો બગાડ નથી, પણ ખરેખર તો સમય બચાવનારું એક રોકાણ છે.
અને ફોકસ વિશે આ વાક્ય મને ખૂબ ગમ્યું. તમારા સૌથી મહત્વપૂર્ણ કાર્ય પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવાની, તેને સારી રીતે કરવાની અને તેને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની ક્ષમતા મહાન સફળતાની ચાવી છે. આપેલી સિંગલ હેન્ડલિંગની શક્તિ બતાવે છે.
અને છેલ્લું, જે થોડું વાસ્તવિકતાનો સ્વીકાર કરાવે છે. તમે તળાવના દરેક ટેડપોલ અને દેડકાને ખાઈ શકતા નથી, પરંતુ તમે સૌથી મોટા અને કદરૂપાને ખાઈ શકો છો, અને તે પૂરતું હશે ઓછામાં ઓછું તે સમય માટે. આ આપણને પેલી બધું જ કરવું પડશે એવી ચિંતામાંથી મુક્ત કરે છે અને કહે છે કે જે ખરેખર સૌથી વધુ અસર કરે છે ને, એના પર ધ્યાન કેન્દ્રિત કરો.
સરસ. તો આ બધા સિદ્ધાંતોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? દાખલા તરીકે ઓફિસના કામકાજમાં.
ચોક્કસ. જેમ કે કોઈ મેનેજર હોય કે કર્મચારી, એ પોતાનો ABCD લિસ્ટ બનાવીને પોતાનું A1 કાર્ય ઓળખી શકે. દાખલા તરીકે કોઈ અટવાયેલો પ્રોજેક્ટ હોય, કોઈ મહત્વનો રિપોર્ટ બનાવવાનો હોય, પછી કદાચ દિવસના પહેલા 1-2 કલાક જ્યારે મગજ સૌથી વધુ તાજું હોય ત્યારે બીજું બધું બાજુ પર મૂકીને ફક્ત એના પર જ કામ કરે, મીટિંગ કે ઇમેલ ચેક કર્યા વગર. કોઈ સેલ્સ પર્સન હોય તો એના માટે A1 કદાચ નવા ક્લાયન્ટ્સને કોલ કરવાનું કે મળવાનું હોય.
અને અંગત જીવનમાં, જેમ કે કોઈ વિદ્યાર્થી માટે અથવા તો ઘરના કામકાજ માટે.
હા, વિદ્યાર્થી માટે A1 કદાચ સૌથી અઘરો લાગતો વિષય ભણવાનો હોય, જે તે મોટાભાગે ટાળતો હોય. જો એ સવારે પહેલા પતાવી દે તો આખે દિવસ માટે આત્મવિશ્વાસ વધી જાય. સ્વાસ્થ્ય માટે, જેમ વાત કરી, A1 સવારની કસરત હોઈ શકે. ઘરના કામમાં કદાચ આખા અઠવાડિયાનું મેન્યુ પ્લાન કરવું કે પેલો લાંબા સમયથી પડતા કબાટ સાફ કરવો, એ A1 ડેડકો હોઈ શકે. એને પહેલા પતાવી દેવાથી માનસિક શાંતિ મળે છે. અને પેલી સલામી સ્લાઇસ પદ્ધતિ અહીં પણ કામ લાગે. જેમ કે આજે ફક્ત 15 મિનિટ કસરત કરીશ, અથવા આજે ફક્ત રસોડાનો એક ડ્રોર સાફ કરીશ.
બરાબર. આ બધાનો અંતિમ ફાયદો શું ગણાય? ફક્ત કામ પૂરું કરવાનો સંતોષ કે પછી બીજું કંઈક વધુ?
કામ પૂરું કરવાનો સંતોષ તો છે જ, પણ મારા મતે એનાથી પણ વધુ છે. જ્યારે તમે એવું નિયંત્રણ અનુભવો છો કે તમે તમારા સમય અને કાર્યો પર કાબુ ધરાવો છો, ત્યારે તણાવ અને ચિંતા આપોઆપ ઘટે છે. દિવસની શરૂઆત જ એક જીત સાથે થાય તો આખા દિવસ માટે એક સકારાત્મક વલણ બને છે, આત્મવિશ્વાસ વધે છે, અને લાંબા ગાળે આ નાની નાની જીત મોટી સફળતાઓનો પાયો નાખે છે.
આ ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ સ્પષ્ટ થઈ છે તે એ છે કે ઉત્પાદકતા એટલે વધુ કલાકો કામ કરવું એવું બિલકુલ નથી, પણ વધુ સ્માર્ટ રીતે કામ કરવું, સાચી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, અને દેડકો ખાઓ જેવું આટલું સરળ રૂપક આ વાતને યાદ રાખવામાં ખરેખર ખૂબ મદદ કરે છે.
અને મારા માટે 2 મુખ્ય બાબતો ઉભરી આવી છે. એક તો સ્પષ્ટતા અને ક્રિયા વચ્ચેનો જે સીધો અને ગાઢ સંબંધ છે તે, અને બીજું, એક સમયે એક જ કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ, સિંગલ હેન્ડલિંગ. આ ઊંડાણપૂર્વક કામ કરવું અને એમાંથી સંતોષ મેળવવા માટે કેટલું જરૂરી છે. આપણે ઘણીવાર વ્યસ્ત હોઈએ છીએ પણ અસરકારક નથી હોતા. આ પુસ્તક આપણને એ વ્યસ્તતામાંથી અસરકારકતા તરફ જવાનો એક નક્કર માર્ગ બતાવે છે. સવારે ઉઠીને સૌથી પહેલા સૌથી મહત્વનું કામ હાથ ધરવાની આદત એ ખરેખર જીવનના દરેક ક્ષેત્રમાં સુધારો લાવી શકે છે.
કદાચ આજનું આપણું દેડકું એ જ છે કે આ ચર્ચામાંથી આપણને ગમેલો કોઈ એક વિચાર પસંદ કરીને આવતીકાલથી જ તેને અમલમાં મૂકવાનો પ્રયાસ શરૂ કરવો. શું કહો છો?
હા, ચોક્કસ, સારો વિચાર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.